नमस्ते सते ते जगत का नमस्ते चिते सर्वलोकाश्रयाय नमो द्वैतत्वाय मुक्ति प्रदाय नमो ब्रह्मणे व्याप्तेशाश्वताय त्वमेकं शरण्यं त्वमेकं वरेण्यं त्वमेकं जगत्पालकं स्वप्रकाशम् त्वमेकं जगत्कर्तुपात्रो प्रहर्तुः त्वमेकं परं निश्चलं निर्विकल्पम् भयानां वयं भीषणं भीषणानां गतिः प्राणिनां पावनं पावनानां महोच्चैपदानां नियन्त्रो त्वमेकं परेषां परं रक्षणं रक्षणानां वयं त्वां स्मरामो वयं त्वां भजामो वयं त्वां जगत्साक्षिरूपं नमामः सदेकं निदानं निरालम्बमीशं भवाम्बोधिपोतं शरण्यं व्रजामः मुखं करोति वाचाल पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् સૂત્રના જુદા જુદા તાંતણાઓ જ્યારે જુદા જ હોય ત્યારે તેમની શક્તિ બરાબર સમજાતી નથી, પણ તે જ તાંતણાઓ અથવા સૂત્રોને જો એકઠા કરવામાં આવે, ગૂંથી લેવામાં આવે, સુગ્રથિત કરવામાં આવે, એમાંથી દોરડું બનાવવામાં આવે, તો પછી તે દોરડાની મદદથી મોટા મોટા ઘોડાઓને હાથીઓને પણ બાંધી શકાય છે અને કૂવા ઉપર કોષ પહેરવી શકાય તથા તેની મદદથી કૂવામાંથી પાણી પણ ખેંચી શકાય, હેરત પ્રમાણે તેવા કામો કરી શકાય. પાણીના એક બિંદુની અંદર એટલી બધી શક્તિ નથી, પરંતુ પાણીના અનેક બિંદુઓ જ્યારે ભેગા થઈ જાય છે એમાંથી નદી બને છે અને નદીને પણ જ્યારે કેન્દ્રિત કરવામાં આવે છે તો એની અંદરથી વૈજ્ઞાનિકો વિદ્યુત શક્તિને પેદા કરે છે, ઇલેક્ટ્રિસિટીને પેદા કરે છે. એટલે જ્યારે પદાર્થો છૂટા પડી જાય છે ત્યારે તેમની શક્તિ પણ છૂટી પડી જાય છે. અત્યારનું વિજ્ઞાન એ છે કે એટમ જો છૂટો પડી જાય, એનું વિઘટન થઈ જાય, તો પછી પદાર્થ પણ ટકી શકે, પણ એટમ જો ભેગા થઈ જાય, સંગઠિત થઈ જાય, તો એમાંથી એક પદાર્થ પેદા થાય છે. એટમનું સંગઠન અને વિઘટન પદાર્થોના અસ્તિત્વ ઉપર અને પદાર્થોના વિનય ઉપર ઘણો આધાર રાખે. તો એવી રીતે હિન્દુ જાતિની શક્તિ કુંઠિત બની ગઈ, વિઘટિત બની ગઈ, કેન્દ્રિત નથી. આજે આપણે જોયું છીએ દુનિયામાં સૌથી વધારે જો કોઈ ધર્મનો પ્રચાર થઈ રહ્યો હોય તો તે ક્રિશ્ચિયાનિટીનો છે. જો તમે દર વર્ષે વસ્તી ગણતરીના આંકડાઓ વાંચતા હો તો તમને સમજાય કે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યા પ્રતિવર્ષ તમારા પોતાના દેશમાં વધી રહી છે અને ભારતની બહારના દેશોમાં પણ વધી રહી છે. અને તેવી જ રીતે તમે જો વસ્તી ગણતરીના આંકડાઓને વાંચો તો તમને સમજાશે કે મુસલમાન ભાઈઓની સંખ્યા પણ ભારતમાં વધી રહી છે, હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે. શું કારણ છે? કેટલાય બધા કારણો છે અને એમાંનું મોટામાં મોટું કારણ આ પણ છે કે આપણી શક્તિ વિઘટિત થયેલી છે, સંગઠિત થયેલી નથી. એટલે આપણે કોઈ પણ કામ સુસંગઠિત રીતે કરી શકતા નથી. એ લોકોને ભેગા થવામાં બહુ વાર લાગતી નથી, બે ચાર નારાઓ લગાડવાના રહે, ઇસ્લામ ખતરે મળે, કુરાન, ઇસ્લામ, મોહમ્મદ સાહેબ, આટલી જ વાતો છે. ને મુસલમાન ભાઈઓ ભેગા થઈ છે. ક્રિશ્ચિયાનિટીમાં માનનારા ખ્રિસ્તી ધર્માવલંબીઓને પણ ભેગા થવામાં બહુ વાર લાગતી નથી. ઈસા મસીહને નામે, મેરીને નામે, ક્રોસને નામે ભેગા થઈ, ચર્ચને નામે ભેગા થઈ, એટલે એમને ઘણો ઓછો સમય લાગે. એક જ પુસ્તક છે બાઇબલ ક્રિશ્ચિયાનિટી, સર્મન ઓન ધ માઉન્ટ છે, એવા તો પછી બીજા કેટલાક પુસ્તકો છે, પણ મુખ્ય ધર્મગ્રંથ તો બાઇબલ જ છે ક્રિશ્ચિયાનિટી. અને એવી રીતે ઇસ્લામનો એક જ સર્વમાન્ય ધર્મગ્રંથ કુરાન છે, એક જ પ્રોફેટ છે મોહમ્મદ સાહેબ, આ બાજુ ઈસા મસીહ. એક જ વાત છે, હિન્દુ ધર્મમાં એક વાત નથી. અને નથી એટલે તે જ પોઈન્ટ ઉપર ભેદભાવ વધતા જ ગયા. એટલે આપણા જે ધર્મના હિતૈષીઓ હતા સમય સમય પર પાક્યા, સૌથી પ્રથમ તો મહર્ષિ વ્યાસ પાક્યા, રચનાત્મક કાર્યકર્તાઓ, અનેકતામાંથી એકતાને લાવવા માટેના પ્રયત્નો કરનારા મહાપુરુષો હતા. એ મહર્ષિ વ્યાસે બધા જ પુરાણ ગ્રંથોને એકઠા કર્યા, વેદના જે જુદા જુદા અર્થઘટનો થતા હતા તે અર્થઘટનો એક વાક્યતાપૂર્વક બધા જ વિદ્વાનો સ્વીકારે એને માટે એને બ્રહ્મસૂત્ર ગ્રંથની રચના કરી, વેદની નાની નાની સંહિતાઓ તૈયાર કરી, ઘણું કલ્યાણકારક કામ કર્યું. અને પછી ભારતવર્ષને એવો એક ગ્રંથ આપ્યો જે ગ્રંથના ઝંડા નીચે આખો દેશ બેઠો થઈ શકે, જેમ કુરાનના ઝંડા નીચે, કુરાન ધર્મગ્રંથના આશ્રય નીચે બધા જ મુસલમાન ભાઈઓ એક થઈ શકે છે, જેવી રીતે બાઇબલના ઓથા નીચે બધા જ ખ્રિસ્તી ભાઈઓ એક થઈ શકે, એવી રીતે મહર્ષિ વ્યાસે એક ગ્રંથ આપ્યો કે જેનો આશ્રય લેવામાં આવે તો હિન્દુ જાતિ એક થઈ શકે. એક જ ગ્રંથ. આમ તો વેદ છે પણ વેદ એક નથી, એટલે ચાર છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. અને મોટા મોટા વિદ્વાનોની બુદ્ધિ પણ વેદને સમજતા પાછી પડે છે, પંડિતો પણ તેના અર્થો સારી રીતે કરી શકતી નથી. ઉપનિષદ એક નથી, અનેક છે. ગીતાપ્રેસ ગોરખપુરના ઉપનિષદ અંતને વાંચો તો 200 વધારે ઉપનિષદોની સંખ્યા થવા જાય છે. અને મહત્વના 10-12 ઉપનિષદો, ઈશાવાસ્ય, કેન, કઠ, મુંડક, માંડુક્ય, છાંદોગ્ય ઉપનિષદ, પ્રશ્નોપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, એવા 11 ઉપનિષદો, 10 ઉપનિષદ વિદ્વાનોમાં કહેવાય છે. તે ઉપનિષદ તે પણ અગર ધારે તેટલા સેના દર્શન શાસ્ત્રો, સાંખ્ય, ન્યાય, વૈશેષિક, મીમાંસા, એ તો વળી એનાથી અગર છે, સમજવાનું બહુ જ કઠિન. તો મહર્ષિ વ્યાસે હિન્દુ જાતિ પર, ભારત વર્ષ પર કૃપા કરીને થિયોસોફી ઇન અ નટશેલ, આખું હિન્દુ તત્વજ્ઞાન, હિન્દુ જીવન દર્શન, ભારતીય જીવન દર્શન, ભારતીય સંસ્કૃતિ જે વેદોમાં સૂતેલી પડી છે, ઉપનિષદોમાં પણ જેનો અર્ક સમાવી લેવામાં આવ્યો અને દર્શન શાસ્ત્રોમાં જેનો નિચોળ રજૂ કરવામાં આવ્યો છે, તેને મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોમાંથી પણ ઉંચકીને 700 શ્લોકોમાં સમાવિષ્ટ કરી નાખી શ્રીમદ ભગવદ્ ગીતા. અને પછી મહર્ષિ વ્યાસે લખ્યું, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. આ એક જ શાસ્ત્ર છે, દેવકી પુત્ર ભગવાન કૃષ્ણ જે ગાયું કુરુક્ષેત્રના નીચે મેદાનમાં, આ એક જ શાસ્ત્ર. આની નીચે બધા બેઠા થઈ શકે. પંડિતોએ કહ્યું કે તો પછી વેદનું શું, ઉપનિષદ વેદનું શું,
મહર્ષિ વ્યાસે તેનો પણ જવાબ આપ્યો ગીતાના મહાત્મામાં, સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ મધ્યના પાર્થો વત્સસ્ દીર્ઘોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહ. બધા જ ઉપનિષદો, વેદ ઉપનિષદો એ તો ગાયક છે, કામધેનુઓ છે, અને એ કામધેનુઓ જે છે તેના દૂધને ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં અર્જુનને વાછળમાં બનાવીને બહાર કાઢ્યું, અને તે દૂધ 18 પાત્રો ગીતાના 18 અધ્યાયોમાં 700 શ્લોકોના સ્વરૂપમાં મેં રજૂ કર્યું છે. વેદ અને ઉપનિષદનું જ છે દુગ્ધ, એ જ કામધેનુઓનું છે. હવે બધા જ વિવાદો ધ્યાન આવી ગયો. ભારતવર્ષની અંદર કોઈ પણ આચાર્ય હોય, ભક્તિ માર્ગમાં માનનારો હોય, યોગ માર્ગમાં માનનારો હોય, જ્ઞાન માર્ગમાં માનનારો હોય, મહાત્મા ગાંધીજીની પેટે, લોકમાન્ય તિલકની પેટે, ઘોર કર્મ માર્ગમાં માનનારો હોય, તે પણ ગીતાને નમસ્કાર કરે, ગીતા ઉપર પોતાના વિચારો રજૂ કરે છે, ત્યારે જે પૂર્ણ આચાર્ય બને છે. એ વેદ પર વિચાર રજૂ નહીં કરે તો ચાલશે, ઉપનિષદો પર કદાચ નહીં લખે, પ્રકાશ નહીં કરે તો ચાલશે, પણ એને ગીતા ઉપર ગોઠવું જ પડે છે, તો જ તે આચાર્ય કરે છે ભારતવર્ષ. એટલે મોટા મોટા પંડિતો વિદ્વાનોને આચાર્યો ગીતા ઉપર પોતાની કલમ ચલાવી. આપણે એ ગ્રંથથી સૌથી વધારે લેનારી છે, કેટલી કવિતા છે ભારતવર્ષની અંદર પણ અને ભારતની બહાર પણ ગીતાનું અધ્યયન ઓછામાં ઓછું થાય. પરદેશમાં અહીંના લોકો વધારે અધ્યયન કરે છે, બહુ સુંદર લેખો અહીંના વિદ્વાનોએ ગીતા ઉપર લખેલા છે, કોમેન્ટરીઝ લખેલી છે અંગ્રેજીમાં પણ. આપણા દેશની પ્રજા આપણા દેશની અંદર પણ અને બહાર પણ ગીતાનો અભ્યાસ ઓછામાં ઓછો થાય. તો આ એક ગ્રંથ એવો છે જેના નેજા હેઠળ આખો દેશ, આખું રાષ્ટ્ર, આખો હિન્દુ સંસ્કૃતિ બેઠી થઈ શકે, કે આમારો એક ગ્રંથ છે. કોઈ આપણને કે એક જ ગ્રંથ બતાવો, વધારે નહીં, તો ક્યાં છે ગીતાના એક જ ગ્રંથના આશ્રય નીચે માનવ પ્રેરણા પ્રાપ્ત કરી શકે છે. અને બીજા ગ્રંથોનું પણ સ્વાગત આપણે ત્યાં થાય જ છે, પરંતુ તે બધા જ ગ્રંથોનો અર્થ અથવા તો નિચોડ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર રજૂ કરવામાં આવ્યો. મહર્ષિ વ્યાસની દેન, મહર્ષિ વ્યાસનો આ ઉપકાર છે, એકતા સ્થાપિત કરવા માટેનો એમનો આ પ્રામાણિક પ્રયત્ન હતો. એથી આગળ ચાલ્યા પછીથી આપણા દેશમાં એકતાના સમર્થકો ઘણા થયા. હિન્દુ જાતિ છિન્ન વિચ્છિન્ન થતી જાય છે, અનેક દેવો ડગલીને પગલે દેવો, શિવથી માંડીને કૃષ્ણથી માંડીને રામથી માંડીને જગદંબાથી માંડીને શીતળા માતાને, મેરડી માતાને, મળિયા બાપા સુધીના દેવો અને દેવીઓ, હિન્દુ જાતિના કરોડને કેન્સર જાણે કે થયું હોય તેમ એની શક્તિનો ક્ષય કરી નાખે. પ્રજા એક થઈ શકતી જ નથી, બેઠી થતી જ નથી, બધા જ પોતપોતાના ચોકા અલગ જ પાડ્યા જ કરે છે, અને કોઈને જાણે કોઈની સાથે લેવા દેવા ન હોય તેવી રીતે મનસ્વી રીતે વર્તે છે. એ જમાનામાં એક વળી પાછા મહાપુરુષ પ્રગટ થયા ભારત વર્ષમાં, આદ્ય શંકરાચાર્ય. એણે વેદને આધાર માનીને, ઉપનિષદને આધાર માનીને, દર્શન શાસ્ત્રોને આધાર માનીને, ગીતાને આધાર માનીને એક બ્રહ્મનો ઉપદેશ લેતો, એક જ બ્રહ્મ. એને તમે નામ ગમે તે આપો, પાણી એક જ છે, ને પાણી કહો કે પાણી કહો કે પોણી કહો કે સલીલ કહો કે જલ કહો કે વોટર કહો કે નીર કહો કે ગમે તે નામ આપો, વસ્તુ એક જ છે, આ એક પરબ્રહ્મ પરમાત્મા છે. તેને કૃષ્ણ કહો કે રામ કહો કે જગદંબા કહો કે શિવ કહો, ગમે તે નામ આપો, ગણપતિ આપો, વસ્તુ તો એક જ છે, પરબ્રહ્મ પરમાત્મા. તેની જ ઉપાસના કરવી જોઈએ. એ પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના નીચે હિન્દુ જાતિ એક થઈ છે. આપણે પરબ્રહ્મ પરમાત્માના ઉપાસકો છીએ, અને તે પરબ્રહ્મ પરમાત્માના અનેક સ્વરૂપો છે, અનેક નામો છે, અનેક રૂપો હોઈ શકે છે, અને છતાં પણ પરબ્રહ્મ પરમાત્મા મૂળમાં નિર્ગુણ નિરાકાર છે. આ જાતની અભિવ્યક્તિ વિચારોની આદ્ય શંકરાચાર્ય એકતા સ્થાપિત કરવા માટે કરતી. સર્વ પ્રકારના બાહ્ય કર્મકાંડો, યજ્ઞ યાગો જેમાં પશુઓના પણ બલિદાનો દેવામાં આવતા હતા, તેનો શંકરાચાર્ય ઘોર વિરોધ કર્યો, અને શુદ્ધ હિન્દુ ધર્મના સ્વરૂપને પોતાના જમાનામાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી, દ્વારિકાથી જગન્નાથપુરી સુધી પ્રસ્થાપિત કર્યું. એ પછીથી જેમ જેમ સમય આગળ ચાલતો ગયો, તેમ તેમ બીજા પણ હિન્દુ જાતિના હિતેચ્છુ મહાપુરુષો ભારતવર્ષની અંદર પ્રગટ થતા જ ગયા. અને એવા મહાપુરુષોમાં વર્તમાન કાળની અંદર જો આપણે જોઈએ, મધ્યયુગની અંદર સમર્થ રામદાસ અને તે પછી મધ્યયુગની અંદર ગુરુ નાનકદેવ પંજાબની અંદર સમન્વયકાર સંતોની હું વાત કરી રહ્યો છું. અને એ પછીથી આગળ ચાલતા આપણા દેશની અંદર ગુજરાતની જ ભૂમિમાં ટંકારા નામના નાના ગામમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મે. એમણે બધા ગોસાઈઓના ભ્રષ્ટાચારો જોયા, વ્રજમંડળની અંદર થનારા, અને એમનો આત્મા પ્રકોપ કર્યો છે કે ધર્મ થતિંગ નથી, ધર્મ પરમાત્માની પાસે પહોંચવાનું સાધન છે, ધર્મ માનવને શુદ્ધિ શીખવે, સંયમ શીખવે, ભક્તિ શીખવે, પ્રીતિ શીખવે. એ જો ન શીખવતો હોય તો તે ધર્મથી કોઈ પણ પ્રકારનું કલ્યાણ થઈ શકે નહીં. એટલે મહર્ષિ દયાનંદે વળી પાછો બોલાવીને વાત કર્યો, એક જ ગ્રંથ વેદ, એક જ મંત્ર ઓમ, એક જ આરાધ્ય દેવ પરબ્રહ્મ પરમાત્મા. મહર્ષિ દયાનંદે આ રીતે પોતાના જીવનકાળ દરમિયાન વળી પાછી હિન્દુ જાતિને બેઠી કરવાની માટે, એની અંદર પ્રાણવાયુનો સંચાર કરવાની માટે બને તેટલા પર્યાપ્ત પ્રયત્નો કર્યા. આ રીતે ચાલ્યા જ કર્યું. જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ મહાપુરુષોએ હિન્દુ જાતિને બેઠી કરવાના પ્રયત્નો તો કર્યા, પણ આપણું દરજ એટલું બધું જૂનું અને એટલું બધું ભારે કે આપણને વાર લાગે છે. મહાપુરુષો આવે છે ખરા, દવા આપણને આપે છે ખરા, પણ આપણે દવા પૂરી રીતે લેતા નથી, મહાપુરુષોની વાતોને અનુસરતા નથી, અને આપણને જે ભેદભાવની ટેવો પડેલી છે એ ભેદભાવની નિદ્રામાંથી આપણે જાગૃત થઈ શકતા જ નથી, અને એના પરિણામે દરેક ઠેકાણે વાળા થયા. ઇસ્લામમાં તો બે જ વાળા છે, શિયા અને સુન્ની. ક્રિશ્ચિયાનિટીમાં પણ બે જ વાળા છે, એ રીતે રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ બે વાળાઓ છે. પણ હિન્દુ ધર્મમાં તમે જુઓ તો અનેક વાળાઓ, એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાર વાળાઓ આજે ચાલે છે. અક્ષર પુરુષોત્તમ વાળા અલગ છે, મૂળ સ્વામિનારાયણ વાળા અલગ છે, મુક્ત જીવનદાસ વાળા અલગ છે, આનંદ વાળા અલગ છે. ચાર વાળા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલે, નાનું સરખું એક સંપ્રદાય, એની અંદર આટલા બધા ચાલે છે. એવી રીતે આપણે ત્યાં જુદા જુદા વાળાઓ નાના નાના સંપ્રદાયોની અંદર પણ ચાલ્યા જ કરે, અને ચાલે એનો વાતો નથી, પણ એક વાળાવાળા બીજા વાળાને નાતબાગ્યા પ્રત્યે માનતા હોય, એમના પ્રત્યે ગુણક્યા કરતા હોય, તિરસ્કારની ભાવના રાખતા હોય, વિદ્વેષ રાખતા હોય, સાથે બેસીને સારા કામ કરવામાં પણ માનતા ન હોય, તો પછી આપણી શક્તિનો હ્રાસ જ થઈ જાય, આપણી શક્તિનો ક્ષય જ થઈ જાય, આપણે આગળ વધી શકીએ નહીં, આગળ આવી શકીએ નહીં. અને પરિણામ એ આવ્યું છે કે હિન્દુ જાતિને અપાર નુકસાન પહોંચેલું છે. આજે મુસલમાનોને માટે કોઈ વાત આવે છે તો બધા જ મુસલમાનો બેઠા થઈ શકે છે. મુસ્લિમ ઇસ્લામ ખતરે મેં હે, કોઈ પણ કાયદો થઈ શકે. આજે ભારતમાં કોઈ કાયદો થઈ શકે. આજે તમારે નેશનલ કોડ બિલ લાવવું હોય ભારતમાં, લાવી શકાતું નથી, સરકારની હિંમત જ નથી કે નેશનલ કોડ બિલ લાવે. હિન્દુ કોડ બિલ તો લાવે, નહેરુજીનો ઘણો વિરોધ તે જમાનાના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુએ પણ કરેલો પત્ર વ્યવહાર દ્વારા અને પાર્લામેન્ટમાં પણ, કે તમે આ હિન્દુ કોડ બિલ લાવો છે યોગ્ય નથી, હિન્દુઓને માટે શું કામ કાયદો હોય, આખા ભારતના માટે કાયદો તમે કરો. ભારતમાં રહેનારા જેટલા હોય બધા જ ઇન્ડિયન્સ ભારતીય, એને માટે એક જ યુનિફોર્મ લો હોવો જોઈએ, તે તમે લાવો. પણ નહેરુજી લાવી શક્યા નહીં. એમણે આશ્વાસન આપ્યું કે ભવિષ્યમાં અમે લાવીશું. એ ભવિષ્યને વર્ષો વહી ગયા છે, આજે કાયદો કરી શકાતો નથી. જરાક કાયદો કરવાની વાત તમે કરો એટલે ચારે તરફથી કાગારોળ મચાવવામાં આવે છે, અને તમારે મતો જોઈએ છે લોકોના, અને તમારા પગ ઢીલા થઈ જાય છે, તમે કાયદો કરી શકતા નથી. આજે હિન્દુ, એને માટે હિન્દુ કોડ બિલને અનુસરીને હિન્દુ હો એક જ લગ્ન કરી શકો, તમે એક જ લગ્ન હિન્દુ કરી શકે હિન્દુ કોડ બિલને અનુસરીને. પણ હિન્દુ સિવાયની જે જાતિઓ ભારતમાં વસે છે તે એક સિવાય ગમે તેટલા લગ્નો કરી શકે છે. પરિણામ શું આવે છે કે તમારી જ છોકરીઓને ભગાડી જવામાં આવે છે, નિકાહ પડાવવામાં આવે છે, વટલાવવામાં આવે છે, ધર્માંતરો કરાવવામાં આવે છે. એ લોકોની સંખ્યા વધતી ચાલે, એમને સંખ્યાબળ વધારવું છે તો સંખ્યાબળ ચાલે છે. જો કાયદો હોય તો એક દિવાલ ખાય, જેમ તમારી માટે કાયદો છે, આખા દેશ માટે એ પણ કાયદો હોવો જ જોઈએ. પરંતુ તે કાયદો લાવવાની હિંમત આપણા રાજકર્તાઓ બતાવી શકતા નથી, કારણ કે બધાનું ધ્યાન ખુરશી ઉપર છે, દેશના હિતને માટે, દેશના કલ્યાણ પર બધાનું ધ્યાન નથી, રાજા આવતું જ નથી. ખ્રિસ્તીઓને માટે કાયદો નથી, ઇસ્લામ માટે મુસલમાન ભાઈઓ માટે કાયદો નથી, બૌદ્ધો માટે કાયદો નથી, જૈનો પણ કે છે અને હિન્દુ નથી, એમને આ કાયદો લાગુ પડતો નથી. કાયદો કેવળ તમને જ લાગુ પડે છે, હિન્દુઓને જ લાગુ પડે, છતાં એ લોકો દેશમાં રહે અને જેમ ધારે તેમ કરી શકે છે. તો આવી રીતે હિન્દુ જાતિ એક નથી એટલે એને પારાવાર નુકસાન વેઠવું પડે છે, પારાવાર નુકસાનનો સામનો કરવો પડે છે. હજુ પણ આપણે જાણતા નથી, હજુ પણ આપણે ચેતતા નથી. કુવામાંના દેડકાઓની પેઠે ડરાવ ડરાવ, પોતપોતાના ચોંકાવ, પોતપોતાની વાતોની અંદર માનવું અને બીજાની સામે ગુરખ્યા કરવા, આપણા લોહીની અંદર આ જે વાત છે તે વાતને કાઢી નાખવી જોઈએ. એટલે સુસંગઠિત સ્વરૂપ, ઇન્ડિયન તરીકે, ભારતીય તરીકે, હિન્દુ તરીકે આપણે આપણું ઉપસાવવું જોઈએ. એ સ્વરૂપ જો આપણું ઉપસે તો આપણો અવાજ એક થઈ શકે, આપણો અવાજ એક થઈ શકે, આપણું સંગઠન એક હોય, આપણે સારા કામો કરી શકીએ ભેગા થઈને, અને સર્વ પ્રકારે આપણે માટે આપણી યોજનાઓ લાભકારક બને. તો તે જમાનામાં જ્યારે ભક્તિને નામે અનેક પ્રકારના સંપ્રદાયો ચાલતા હતા, ભક્તિને નામે લોકો અનેક પ્રકારની પૂજાઓના અધિકારો પોતે ભોગવતા હતા, તે વખતે શંકરાચાર્ય ભગવાનનો જન્મ થયો અને શંકરાચાર્ય ભક્તિની વ્યાખ્યા આપી, બહુ સુંદર વ્યાખ્યા આપી. બધા જ જે સંપ્રદાયો હતા એ સંપ્રદાયોમાં એક સૂત્રતા લાવવાની માટે શંકરાચાર્ય કહ્યું કે ભાઈ તમે ભક્તિને નામે શું ઝઘડાઓ કરો, કારણ કે રામવાળા કૃષ્ણવાળા સાથે ઝઘડા કરતા. આજે પણ તમે જો જાઓ વૃંદાવનમાં અને વૃંદાવનમાં જઈને તમે જો રસ્તા પરથી ચાલતા ચાલતા જોરથી સીતારામ સીતારામ બોલો તો લોકો તમને તરત જ આવીને ફરિયાદ કરશે, ઠપકો દેશે કે અહીંયા સીતારામ, યા સીતારામ કે કુછ નહીં ચલતી, યા તો રાધેશ્યામ હે, રાધેશ્યામ બોલના હોય તો બોલો, આઈંદા તમારી ખબર લઈ જાયગી. અને એવી જ રીતે જો તમે અયોધ્યામાં જાઓ અને ત્યાં જઈને સિયારામને બદલે રાધેશ્યામ બોલો તો તે લોકોને પણ ગમતું નથી કે આવડી કોનું નામ તમે લો છો, અહીંયા તો સીતારામનું વર્ચસ્વ રાજ્ય ચાલે છે, અહીંયા તો તમે સીતારામ જ બોલો. આવું જનું ધર્માંત પણ રામ અને કૃષ્ણની વચ્ચેનું પણ આપણા ભક્તોની અંદર આવી જાય છે. ને વૈષ્ણવોની અંદર કેટલું બધું જનું લાગે છે, ધર્માચાર્ય શીખવે છે, જોજો શિવ મંદિરમાં જવાય નહીં, જોજો શિવની સામે જોવાય નહીં, આ તો નાતબારીઓ કહેવાય, અને શિવ તમારે મોઢેથી બોલાય નહીં, કપડું શિવવું પડે લોકો કહેતા નથી, કપડું શિવવું કેવું તો કપડું શિવવું ન બોલાય પણ કપડું સંધાવવું તૈયાર કરાવવું તેવા શબ્દોના પ્રયોગો કરે, અને એમાંય પાછું શિવ આવી જાય ને કહ્યું. આટલું બધું આચાર્ય એમને શીખે છે. 1981 સુધી હજુ આ વાત ચાલે છે. કેટલી બધી ધર્માંતતા, કેટલી બધી કટ્ટરતા છે. આ એક ચોખા વાદ દેશની અંદર ચાલ્યો, ધર્મને નામે ભક્તિને નામે, અને એમાંથી આપણે ઊંચા જ આવ્યા નહીં. એટલે મહર્ષિ દયાનંદને થયું કે ગુમડું એટલું બધું પાકી ગયું છે, હવે દવાથી મલમ પટ્ટીથી સારું થાય એમ નથી, મેજર ઓપરેશનની જરૂર પડશે. એટલે એમણે મેજર ઓપરેશન કર્યું. બધાને એક બાજુ હમણાં મૂકી દો, વેદ ઓમ ભગવાન બીજું બધું જ મૂકી દો હમણાં, પછી જોઈશું થોડા વર્ષો પહેલા, પછીથી પહેલા સ્વચ્છ થઈ જઈએ આપણે, પહેલા એક થઈ જઈએ આપણે, પછી આગળ બધું ખેતરો આપણે ખેડીશું. અત્યારે ખાડા ટેકરા ખેતરોમાં પડેલા છે, એને તો સરખા કરીએ, પછી પોતપોતાના બીજ બધા વાવજો જેવા વાવવા હોય તેવા. હમણાં તો ખેતરોને જ ઠીક કરવાના છે, સમતલ બનાવવાના છે. એટલે એ જમાનામાં આચાર્ય શંકર આદ્ય શંકરાચાર્યે કહ્યું કે ભાઈ ભક્તિ ખરેખર શું છે, ભક્તિ તો ભજવું છે, ભજવું, અને કોને ભજવાનું છે? તો શંકરાચાર્ય કહ્યું સ્વરૂપને ભજવાનું છે. સ્વરૂપ જે આપણું પોતાનું રૂપ છે, જેમાંથી આપણે પ્રગટ થયા છીએ, જે આપણી સાથે રહે છે, અને આખરે જેમાં આપણે સમય જવાના છીએ, વિલીન થઈ જવાના, તે આપણું સ્વરૂપ. આ સંસાર આપણું સ્વરૂપ નથી. યતો વા ઇમાની ભૂતાની જાયંતે, વેદે કહ્યું જેમાંથી આ બધા ભૂતો જીવો પ્રગટ થાય પેદા થાય, ये न जाता जीवन थी जन्म्या पछी जेना आधार जेनो आधार लीने जीवे यत प्रयंती अभिसंविशंती अने जेना तर प्रयाण करे छे रात्रि छेवटे जेमा प्रवेश छे तत विजिज्ञासस्व तेने जाणो तेने ओळखो तद ब्रह्म इति व्यजानात ते ब्रह्म छे परमात्मा छे तेम समझी लो તત ઉપાસિતવ્યમ, તેની જ ઉપાસના કરવા જેવી છે વેદના ઋષિઓએ કહ્યું. તો એ જ રીતે શંકરે પણ કહ્યું કે આ સ્વરૂપ છે આપણું, જેમાંથી આપણે પેદા થઈએ છીએ, જેના આધારે આપણે જીવન પર્યંત શ્વાસ લઈએ છીએ અને છેવટે જેમાં સમાવાના, એટલું નહીં પણ સમસ્ત સંસાર જેમાંથી પ્રગટ થાય છે, સમસ્ત સંસાર પોષણ પ્રાપ્ત કરે છે, સમસ્ત સંસાર જે ચરમ શક્તિમાં, પરમ શક્તિમાં, ચૈતન્ય સત્તામાં, પરમ સત્યમાં જઈને સમાઈ જશે, તે આપણું સ્વરૂપ છે, તે પરમાત્મા છે. તે પરમાત્માનું શંકરાચાર્ય મહારાજ કહે છે કે સ્વસ્વરૂપાનુસંધાન ભક્તિ રીવા અભિધીયતે, એનું અનુસંધાન નિરંતર એમાં મનને જોડી દેવું, સ્વરૂપની અંદર એટલે પરમાત્માની અંદર, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માની અંદર, એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે, એ વિશ્વમાં વ્યાપક છે તે પરમાત્મા છે, એ આપણા શરીરમાં છે તે એકલો આત્મા કહેવાય છે. બહુ કાયમાં ફેર નથી, કાલિટીની દ્રષ્ટિએ કોઈ તફાવત નથી, કાલિટી એક જ છે, ઉપાધિનો જ ભેદ છે. શરીરમાં જ્યારે ચેતના છે ત્યારે આપણે આત્મા નામથી ઓળખીએ, પણ જ્યારે વિશ્વની અંદર એ ચેતના છે માની ત્યારે પરમ આત્મા માનીએ છીએ. તો આ જે પરમાત્મા છે, આ જે આપણી અંદર આત્મા રૂપે રહેલો પ્રકાશ છે, પરમાત્માનો તડકો છે, એનું અનુસંધાન, એમાં મનને જોડી દેવું, એનું ધ્યાન કરવું, એના ચરણોમાં પ્રેમ ફાળવો, અહંકાર ત્યાં સમર્પી દેવો, ત્યાં ઓગાળી દેવો, મમતાને આસક્તિઓને ત્યાં આગળ આપણે વિલીન કરી દેવી અને તેના અનુભવને માટે કટિબદ્ધ બની જવું, એ જ શંકરાચાર્ય કહ્યું. ભક્તિ રેવા અભિધીયતે, તે જ ભક્તિ છે, આ જ સાચી ભક્તિ છે. ભજવું કોને? તો કે આ પરમાત્માને જ છે. તમે રામને પરમાત્મા માનીને ભજતા હોય તો છૂટ, કૃષ્ણને પરમાત્મા માનીને ભજો તો છૂટ, શંકરને પરમાત્મા રૂપે માનો ભજો તો છૂટ, જગદંબા પરમાત્માનું પ્રતીક છે માનીને ભજો, કઈ જ વાંધો. એક પથ્થરને પણ જો તમે પરમાત્માનું સ્વરૂપ સમજી શકતા હો અને ભજી શકતા હો, પુષ્પને એ રીતે ભજી શકતા હો, ચંદ્ર સૂર્યને ભજી શકતા હો, તો અમને તો કાંઈ વાંધો નથી, શંકરાચાર્ય કહે છે. પણ જેને ભજો તે પરમાત્માનું પ્રતીક છે, પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે એમ માનીને પરમાત્માને ભજો છે એવી ભાવનાથી તમે ભજો. ભક્તિ પરમાત્માની છે, ભક્તિ પ્રકૃતિની, શંકરાચાર્ય એમ કહેવા માંગે છે. તો પોતાના સ્વરૂપનું જે અનુસંધાન, પોતાના સ્વરૂપનો વિચાર, પોતાના સ્વરૂપને યાદ કરવું, એ સ્વરૂપની અંદર મનને જોડી દેવું, એ સ્વરૂપની અંદર પ્રીતિ કરતા શીખવું અને પછી એ સ્વરૂપને ચરાચર જગતની અંદર પાછું જોતા શીખવું, તેના જેવી ભક્તિ બીજી કોઈ નથી, શંકરાચાર્ય મહારાજે કહ્યું. તો ભક્તિને નામે જે જુદી જુદી જાતના ભેદભાવો આપણા દેશની અંદર પેદા થઈ ગયા હતા, તે ભેદભાવોનું નિરસન કરવાને માટે શંકરાચાર્ય મહારાજ કટિબદ્ધ બન્યા હતા. પણ પોતે જુદા જુદા સ્તોત્રો લખ્યા, કૃષ્ણ ભગવાન પર સ્તોત્ર લખ્યું, રામ પર લખ્યું છે, જગદંબા ઉપર લખ્યું છે, ઘણું બધું લખ્યું છે. એમનું દિલ સંવેદનાથી સંપન્ન હતું, કઠોર નહોતા. એ તો આ જાતનો ઉપદેશ એટલા માટે આપતા હતા કે આ જાતિ બેઠી થઈ જાય. જેમ દયાનંદ સરસ્વતીએ માન્યું કે આ જાતિ બેઠી થઈ સંતો સાધુ, એમ શંકરાચાર્યને પણ થયું કે આ જાતિ બેઠી કેવી રીતે થાય. એક બાજુ આ જાતિને બૌદ્ધો નષ્ટ કરી રહ્યા છે, એક બાજુ આ જાતિને વામમાર્ગીઓ ભ્રષ્ટ કરી રહ્યા છે. આવી વખતે આ જાતિને જો બેઠી કરવી હોય તો શુદ્ધ જ્ઞાન આ જાતિને આપણે આપવું જોઈએ, એકતા આપવી જોઈએ. ભક્તિની નામે જે જુદી જુદી ઉપાસના થતી હતી તેના વિરોધી શંકરાચાર્ય નહોતા. કાશ્મીરમાં શંકરાચાર્ય શાસ્ત્રાર્થ કરવાને માટે ગયા અને ત્યાં આગળ જે પંડિતો રહેતા હતા તે પંડિતો શક્તિના ઉપાસકો હતા, એટલે દેવી સ્વરૂપે પરમાત્માને માનતા, જગદંબા સ્વરૂપે માનતા. તો શંકરાચાર્ય તેમને કહેવાય કે શાસ્ત્રાર્થ કરવા માટે ભેગા થયા. એ પંડિતો દેવીની ઉપાસના તો કરતા, પરંતુ સાથે સાથે હિંસા બલિ દેવીને નામે ચઢાવતા, બલિદાન આપતા. તો શંકરાચાર્યને તે પસંદ નહોતું. એ પંડિતો દેવીને નામે સુરાપાન પણ કરતા હતા, માંસભક્ષણ પણ કરતા હતા, બ્રાહ્મણો હતા છતાં પણ શંકરાચાર્ય આ બધું દૂર કરવા માંગતા હતા અને દેવી ઉપાસનાનો શુદ્ધ જે મહિમા તે એમને સમજાવવા માંગતા હતા, એટલે ત્યાં ગયા શાસ્ત્રાર્થ કરવા માટે. પરંતુ ત્યાં બન્યું કે શાસ્ત્રાર્થ શરૂ થાય એ પહેલા જ શંકરાચાર્ય મહારાજની તબિયત બગડી, એમને તાવ આવવા લાગ્યો. તાવ આવવા લાગ્યો એટલે ધીરે ધીરે શરીર અશક્ત થઈ ગયું. એટલું બધું અશક્ત થઈ ગયું કે શાસ્ત્રાર્થ કરવાની ક્ષમતા પણ નહીં. પથારીમાંથી બેઠા થઈ શકે. કેટલાક દિવસો આ રીતે વહી ગયા. એક દિવસ એમની પાસે એક નાનકડી છોકરી આવી અને છોકરી આવીને શંકરાચાર્ય મહારાજને પૂછ્યું કે આજકાલ તમારો શાસ્ત્રાર્થ નથી ચાલતો, પહેલા તો શાસ્ત્રાર્થ ચાલતો હતો. એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું કે શાસ્ત્રાર્થ બંધ છે. કેમ બંધ છે? તો કે મારી તબિયત સારી નથી, મને અશક્ત છે. એટલે જ્યારે પાછી શક્તિ આવશે ત્યારે શાસ્ત્રાર્થ કરીશું. એટલે પેલી છોકરીએ કહ્યું કે તો તમે શક્તિમાં માનો છો? એનો અર્થ તો એમ થયો, કારણ કે તમે જ કહો છો કે શક્તિ આવશે ત્યારે શાસ્ત્રાર્થ કરીશ, અત્યારે અશક્તિ છે તો તમે શક્તિમાં માનો છો? મેં તો એવું જાણ્યું કે જે લોકો શક્તિમાં માને છે અને જે લોકો શક્તિને ભજે છે, શક્તિને પૂજે છે, તેમનો વિરોધ કરવા તમે આવ્યા છો, એવા પંડિતોને તમે બોલાવ્યા છે, હું તો એમ માનતી હતી. તો તમારા શબ્દો પરથી તેવું લાગે છે કે તમે શક્તિમાં માનો છો. એટલે શંકરાચાર્ય વિચારમાં પડી ગયા કે આ નાની છોકરી છે, બોલે છે તો વિદ્વાન ના જુઓ, પંડિત ના જુઓ, એનું શરીર નાનું છે, એનું મન અને આત્મા નાના દેખાતા નથી. તો કે દેવી તું કોણ છે? ખરેખર મારામાં શક્તિ નથી, હું શક્તિમાં તો માનું છું, પરંતુ શક્તિને નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને મારે અટકાવવું છે. હું શક્તિને અને શક્તિની આરાધનાને અટકાવવા નથી માંગતો, શુદ્ધ ઉપાસના રાખવા માંગુ છું. તું કોણ છે? તો કે હું પોતે શક્તિ છું. તમે જેનો વિરોધ કરવા માટે અહીંયા આવ્યું છે તે જગદંબા શક્તિ, પરમાત્માની પરાત્પરા પ્રકૃતિ હું પોતે જ છું. હું આ બાલિકાનું સ્વરૂપ ધારણ કરી લાવી છું. અને તે જ વખતે એ કન્યાના શરીરમાંથી પ્રકાશના કિરણો નીકળવા લાગ્યા અને જોત જોતામાં એ કન્યા દેદીપ્યમાન દેવીના સ્વરૂપમાં મૂર્તિમંત થઈ ગઈ. તો શંકરાચાર્ય મહારાજે પછી નમસ્કાર. દેવીએ કહ્યું કે જુઓ, તમે શુદ્ધ ઉપાસનાના માર્ગનો ઉપદેશ આપવા માંગો છો, પરંતુ હમણાં થોડોક વખત થોભી જાઓ. આ લોકો અત્યારે જે કરી રહ્યા છે તે કરવા કરો, થોડા વખત પછીથી તમે એ ઉપદેશ એમને આપજો જેથી એ વધારે નિર્મળ બનશે અને સારી રીતે મારી આરાધના કરશે. હમણાં વળગી રહ્યા છે તો જેમ તેમ કરીને વળગવા લોકાય. શંકરાચાર્ય પછીથી ત્યાંથી કાશ્મીરમાંથી શાસ્ત્રાર્થ કર્યા સિવાય જ વિદાય થઈ ગઈ. ક્ષીર ભવાની નામનું એ સ્થાન આજે પણ કાશ્મીરમાં છે. આપણે શ્રીનગરથી થોડેક આગળ જઈએ તો ક્ષીરભવાની પંડાઓ ત્યાં બધા રહે છે અને શંકરાચાર્યની સ્મૃતિમાં ત્યાં સ્મારક કરવામાં આવ્યું છે, ક્ષીરભવાની સ્થાન. તો શંકરાચાર્ય શક્તિના વિરોધી નહોતા, ભક્તિના પણ વિરોધી નહોતા, પણ ભક્તિને નામે જ્યાં જ્યાં એમને દોષો દેખાતા હતા, ભ્રષ્ટાચારો દેખાતા હતા, ત્યાં ત્યાંથી ભ્રષ્ટાચારોને દૂર કરવાની તેમની ભાવના હતી. ઈચ્છા તે જ હતી કે માણસ ભક્તિ કરે પણ પવિત્ર જીવન જીવતા જીવતા ભક્તિ કરે, શુદ્ધિપૂર્વક ભક્તિ કરે, સંયમી બનીને ભક્તિ કરે. શંકરાચાર્ય મહારાજનો વિચાર આટલો જ હતો. એટલે એમણે દેવી ઉપર પણ સ્તોત્રો લખેલા છે, બહુ સુંદર સ્તોત્રો સંસ્કૃત ભાષામાં શંકરાચાર્ય મહારાજે તૈયાર કર્યા છે. તો એ કહે છે કે પોતાના સ્વરૂપનું અનુસંધાન છે તે, જ્ઞાન છે તે પણ પોતાના સ્વરૂપનું અનુસંધાન જ છે, ભક્તિ છે તે પણ પોતાના સ્વરૂપનું અનુસંધાન જ છે. શંકરાચાર્યના કયા પ્રમાણે? એને સ્વરૂપનું અનુસંધાન કહીએ, એને ભગવાનનું અનુસંધાન કહીએ, એને પરમાત્માનું અનુસંધાન કહીએ, એને પરબ્રહ્મનું અનુસંધાન કહીએ, શબ્દોમાં જ ફેર છે, ભાવમાં ફેર નથી, તત્વમાં ફેર નથી. અનુસંધાન છે એ અનુસંધાન પરમાત્માનું છે. પરમાત્માનું અનુસંધાન કરવા માટે પરમાત્માની પ્રીતિ જોઈએ, પરમાત્માની અંદર શ્રદ્ધા જોઈએ, પરમાત્માની અંદર વિશ્વાસ જોઈએ, તો જ પરમાત્માનું અનુસંધાન થાય અને છેવટે જેનું અનુસંધાન થાય તેની સાથે આપણો સંબંધ બંધાય અને જેનું અનુસંધાન થાય તેનો પછી આપણને અનુભવ પણ થાય. અનુસંધાન કરતા કરતા જેનું અનુસંધાન થતું હોય ત્યાં આપણે પહોંચી જઈએ, પહોંચી જઈએ પછી જ આપણને શાંતિ થાય છે, પછી જ આપણને ચેન પડે છે. એટલે જે પોતાના સ્વરૂપનું અથવા પરમાત્માનું અનુસંધાન સાથે છે
એ છેવટે પરમાત્માને પામેલી છે. હવે પ્રશ્ન એટલો જ છે કે ભક્તિ પોતાના સ્વરૂપનું અથવા પરમાત્માનું અનુસંધાન છે? દેવશ્રી નારદના કહ્યા પ્રમાણે પરમાત્માની અંદરનો પરમ પ્રેમ છે ભક્તિ. પરમાત્માનો જ્યારે પરમ પ્રેમ થાય, પરમાત્માનો અનુરાગ થઈ જાય, પરમાત્માને મળવાની કામના થઈ જાય, લગ્નિ લાગી જાય, ત્યારે જીવનમાં ભક્તિ જાગી એમ ગણાય છે. પરાભક્તિ એને કહેવામાં આવે છે. પરાભક્તિ જે સામાન્ય ભક્તિ છે તેના તો જુદા જુદા પ્રકારો છે. શ્રીમદ ભાગવતમાં 8 પ્રકારો કયા છે ભક્તિના. પ્રહલાદજીએ પોતાના મોઢે નવદા ભક્તિ, ભક્તિના 9 પ્રકારો કયા? શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મ નિવેદનમ. અને રામચરિત માનસમાં પણ શબરીના શ્રીમુખે ભક્તિના જુદા જુદા પ્રકારો, પ્રથમ ભક્તિ, સંતન પ્રસંગા, તાતે કોઈ કથા પ્રસંગા, આ રીતે જુદા જુદા ભક્તિના પ્રકારો વર્ણવેલા છે. પણ ભક્તિ મુખ્યત્વે તો 2 જાતની જ છે. એક પ્રકારની જે ભક્તિ છે એ ભગવાનની અંદર પ્રીતિ કરવાને માટેનો એક નાનો સરખો પ્રયત્ન છે, તે ભક્તિ છે. મંદિરમાં જઈએ છીએ, તિલક કરીએ છીએ, સત્સંગનું શ્રવણ કરીએ છીએ, ભક્તિના સુંદર ગ્રંથોને વાંચીએ છીએ, સાંભળીએ છીએ, આ ભગવાનની અંદર ભક્તિ પ્રીતિ પેદા કરવાને માટેનો એક પ્રામાણિક પ્રયત્ન છે ભક્તિ. ગૌણી ભક્તિ તેને કહે છે. અને પછીની જે ભક્તિ છે તેનાથી આગળની ભૂમિકા જ્યારે હોય ત્યારે આવે, એ પરમાત્માને માટેની પરમ પ્રીતિ, પરમાત્માને માટેની વ્યાકુળતા, આતુરતા, પરમાત્માને પામવાને માટેની લગન, એક જાતની તલસ, તરસ પરમાત્માને જોવાને માટેની ભક્તના જીવનમાં જાગી જાય છે. પછી એને કોઈ પુસ્તકની જરૂર નથી, પછી એને કોઈ મંદિરની પણ આવશ્યકતા નથી, પછી એને કોઈ તીર્થની પણ આવશ્યકતા નથી. એનું જીવન જ તીર્થમય બની જાય, એ પોતે જ મંદિર સ્વરૂપ બની જાય છે, એ પોતે જ આ વિશ્વના મંદિરમાં દેવોના દેવ પરમાત્માને જોવાને માટે તૈયારી કરી દે છે. પછી એની આંખ જ પૂજાના પુષ્પો, પ્રેમના પુષ્પો નીચે ખાલવ્યા કરે છે. આંખના અશ્રુ જ એને માટે પૂજાના પુષ્પો બને છે. એને પૂજા કરવા માટે બહારના કોઈ પુષ્પોને તોડવાની આવશ્યકતા નથી. એ કોઈ અગરબત્તીની પણ ઈચ્છા રાખતો નથી, એ પ્રભુને પ્રસન્ન કરવા કોઈ અગરબત્તીનો ઉપયોગ કરતો નથી. કારણ કે એના શ્વાસ ને પ્રશ્વાસમાં જે પરમાત્માની વ્યાકુળતા છે તે જ અગરબત્તીનું કામ કરે છે. એના જે ઉત્તમ પ્રકારના ભાવોને વિચારો છે તે જ સુગંધી છે, તે જ નૈવેદ્ય છે. એનું સમસ્ત જીવન પરમાત્માના ચારિત્રોમાં સમર્પાયેલું હોય છે. એટલે પરમાત્મા અને ભક્ત બે સિવાય કોઈ પણ ત્રીજાની આવશ્યકતા વચ્ચે ભક્તિમાં પડતી નથી, તે ભક્તિને પરાભક્તિ, ઉત્તમ ભક્તિ કહેવામાં આવે. બીજી ભક્તિમાં બીજાની જરૂર પડે છે, જેમ કે ફોટાની જરૂર પડે છે, મૂર્તિની જરૂર પડે છે, પુષ્પની જરૂર પડે છે, પુષ્પમાળાની જરૂર પડે છે, ધૂપની જરૂર પડે છે, અગરબત્તીની જરૂર પડે છે, પુસ્તકની જરૂર પડે છે, વાજિંત્રોની જરૂર પડે છે, બીજી વસ્તુઓની જરૂર પડે છે. એ ભક્તિની અંદર દીવાની જરૂર પડે છે, આરતીની જરૂર પડે છે, આ બધાની જરૂર પડે છે. ભક્ત છે, ભગવાન છે, વચ્ચે થોડા સાધનો પણ છે, બહારના માધ્યમો પણ છે. પણ આ ભક્તિ એવી છે દેવશ્રી નારદના કહેવા પ્રમાણે જેમાં બહારનું કોઈ સાધન જોઈતું જ નથી. ભક્ત અને ભગવાન બે જ વાતો કરતા આવે છે. ભક્ત પોતાનું આત્મનિવેદન ભગવાનની આગળ કરતો થઈ જાય છે. ભક્ત પોતાનો પ્રેમ ભગવાનની આગળ ગાઈને, બોલીને, ધ્યાન કરીને, આરતી ઉતારીને, અનુરાગની આરતી ઉતારીને પ્રગટ કર્યા કરે છે. એને બીજું કોઈ સાધન મળતું નથી. આવી ભક્તિને પ્રેમ દક્ષિણા ભક્તિ અથવા રાગાત્મિકા ભક્તિ કહેવાય. તે ભક્તિ જાગી કરી તરત કંઈ જાગવાની છે? એમએ ક્લાસ છે તો ઘણો સારો, પણ તરત કાંઈ બધાથી એમએ ક્લાસમાં જઈને બેસાડ્યું છે? શરૂઆત તો પ્રાઇમરી સ્કૂલથી જ કરવી પડશે. પ્રાઇમરી સ્કૂલ પહેલા પણ કિન્ડર ગાર્ડનથી શરૂઆત કેટલાકને કરવી પડે, બાલ મંદિરોથી, પછી પ્રાઇમરી સ્કૂલ, પછી સેકન્ડરી સ્કૂલ, પછી કોલેજ, અને તે પછી પાછી ડિગ્રી કોલેજ, અને તે પછી જો તમારે આગળ ચાલવું હોય તો પીએચડીનો સ્પેશિયલ ક્લાસ, અને તે છતાં પણ આગળ જવું હોય તો પછી IAS, પહેલા ICS હતું, હવે IAS છે ભારતમાં, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. આનાથી આગળ હવે કંઈ નથી.
આ રીતે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ પગથિયે પગથિયે ક્રમે ક્રમે માનવ આગળ વધે છે. જીવન તો અનંત છે અને ક્રમે ક્રમે આગળ વધતા વધતા માણસ કોઈ એક જન્મમાં પ્રહલાદ થઈ જાય છે, કોઈ એક જન્મમાં એ રામકૃષ્ણ પરમહંસને થઈ જાય, કોઈ એક જન્મમાં ચૈતન્ય મહાપ્રભુ થઈ જાય, કોઈ એક જન્મમાં કેટલાય જન્મોની સાધના પછી અનેક જન્મ સંસિદ્ધ સ્તતો યાતિ પરાંગતિ, અનેક જન્મોની સાધના પછી પરમગતિને ભક્ત પામે છે. પણ એ પરમગતિને પામવા માટે શરૂઆત તો કરવી જ પડે, કાંઈક તો કરવું પડશે. આપણે સંસારમાં છીએ, સંસારના અનેક પ્રકારના વિચિત્ર ચિત્ર વિચિત્ર વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છીએ. તો સૌથી પ્રથમ આપણે ભક્તિ જગાવવા માટે, જાગેલી ભક્તિને ટકાવવા માટે, જાગેલી ભક્તિને બળવાન બનાવવા માટે સૌથી પ્રથમ આપણે શું કરવું? સૌથી પ્રથમ તો આપણે નાની સરખી જ વાત છે, નાની સરખી વાત. એકવાર હું એક બગીચામાં ગયો તો ત્યાં આગળ મેં કેટલાક રોપાઓ જોયા. એ રોપાઓની આજુબાજુ વાડ કરવામાં આવેલી કાંટાને મારી મારી સાથે જતો બગીચાનો બતાવવા માટે. એને ખબર હતી કોઈ જવાનું છે ને પહેલેથી હાજર રહ્યો સારા કપડા કરી મને બધે ફેરવવા માટે. તો મેં માળીને પૂછ્યું તો કે આ કેટલાક જે રોપાઓ છે તેને તમે વાડ કરી નથી, આ રોપાઓ છે તેને તમે વાડ કરી છે, એનું શું કારણ છે? એટલે તરત જ એને મને કહ્યું, મને કહેજો યોગેશ્વરજી, આ તાજા રોપાઓ છે. હવે જો અમે વાડ ન કરીએ તો બકરાઓ પેસી જાય બગીચામાં, ગાયો પેસી જાય. માણસો પણ એવા કેટલાક બકરાઓ જેવા જ હોય છે કે જે સરખા ચાલી શકતા નથી, તોડફોડ કરવામાં જ માને છે. એટલે એનાથી આનું રક્ષણ અમારે કરવાનું. માટે હવે જરાક આમ સરખા થશે ને એના મૂળિયા અને એની શાખાઓ, પછી અમે આ વાડને આપોઆપ કાઢી નાખવા. અને પછી તો થળ એવા મજબૂત થાય કે બકરાઓ આવીને ઘસે એ થળિયાની હાથે પોતાના શિંગડાઓને ચામડીને, તો એ આગા પાછા ન થાય, બકરાને વાગી લીધી વાત છે. ત્યાં સુધી ગજબની વાત કરી ભાઈ તમે, ખરેખર વાત છે. તો આપણા પણ જે ભક્તિના રૂપાઓ છે અત્યારે પ્રિમિટિવ દશામાં, પ્રારંભની દશામાં છે, તેમને આપણે વાડ કરતા શીખવું પડશે. આપણે જે વાતાવરણમાં રહીએ છીએ તે વાતાવરણમાં અનેક જાતના બકરાઓ, અનેક જાતના ઘેટાઓ, કૂતરાઓ, ગધેડાઓ, ઘોડાઓ, અનેક જાત બુરા સંસ્કારો, બુરા વિચારો, બુરા ભાવો, બુરી વૃત્તિ, બધું ઘણું જ છે. અને તેની અસર આપણે જો બહુ પાકા હોઈએ તો જ આપણા પર ન થાય, સમજી ગયા. એટલે જો તમે થોડીક વાડ તમારી ભક્તિની આગળ તૈયાર કરતા શીખી તો તમારું રોકા. વાડ શેરી કરવાની છે? વાડ એક તો તમારે આત્મજાગૃતિની કરવાની, સાવધાની, અને બીજી વાડ તમારે સત્સંગની કરવાની છે. જો સત્સંગની ટેવ પાડશો, સંત પુરુષોનો સમાગમ જ્યારે પણ મળે ત્યારે કરવો, અને ન મળે કદાચ તો સૂક્ષ્મ રીતે સંતોનો સમાગમ. આજે તુલસીદાસજી મહારાજ નથી, કાશીમાં જાઓ તો એના દર્શન નહીં થાય, અયોધ્યામાં દર્શન નહીં થાય, પણ રામચરિત માનસ જે એમણે લખ્યું છે એ તમે જો ઉગાડો તો તુલસીદાસનો સત્સંગ થાય છે. આજે તમને ભગવાન કૃષ્ણ કે મહર્ષિ વ્યાસના દર્શન સેલાયથી નહીં થાય, પણ શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવત ઉગાડો એટલે તમને એમ લાગે કે એમને જાણે સત્સંગ જ થઈ રહ્યો છે. તો આવી રીતે પરોક્ષ સત્સંગ સંત પુરુષોનો સર્વકાળે સુલભ છે, અને પ્રત્યક્ષ સત્સંગ કોઈ કોઈ વાર સુલભ બને છે ત્યારે આપણે તે સત્સંગનો પણ લાભ લેવો જોઈએ. તો તેનાથી શું થશે? આપણા શુભ સંસ્કારોને પોષણ પ્રાપ્ત થશે, એ વાડનું કામ કરશે. આપણે બહારની પરિસ્થિતિઓની સામે ટકી શકીશું, રેઝિસ્ટન્સ કરી શકીશું એવી તાકાત આ સત્સંગમાંથી આપણને પ્રાપ્ત થવાની છે. એમાંથી મનોબળ પ્રાપ્ત થશે, એમાંથી વિચાર શક્તિ પેદા થશે, પ્રતિકારાત્મક તાકાત આપણી અંદર પેદા થશે કે આપણે એ કામ કરી જ નહીં શકીએ. કે આ રીતે જોઈશું, સત્સંગ કોઈ દિવસ નકામો જતો નથી. એક નાની છોકરી કલકત્તામાં રહેતી, અને એ છોકરીને એના પિતાએ નાનપણથી જ ટેવ પાડી હતી, લગ્ન કર્યા પહેલા સત્સંગની ટેવ. એ લોકો ઘેર જ સત્સંગ કરે, અને ઘેર સત્સંગ કરે એની સાથે સાથે રોજ રાત્રે સૂતા પહેલા સમૂહ પ્રાર્થના, અને રોજ સવારે ઉઠ્યા પછી પાછી સમૂહ પ્રાર્થના, અને ઘરમાં સારા પુસ્તકો વાંચવાની ટેવ માતા પિતાએ પાડી દીધી આ છોકરાઓ પર. હવે જોયું નાનપણના સંસ્કાર, સત્સંગની અસર જો આ વાળની ટેવ પડે કેટલી કામ લાગી ગઈ. વખત એવો આવ્યો કે કલકત્તામાં હિન્દુ મુસલમાનોના હુલ્લો રમખાણ ફાટી, એના તો બહુ જ ફાટી નીકળ્યા. સુહરાવર્દીની સરકાર જ્યારે હતી, પાર્ટીશન પહેલા તે વખતે અને તે પછી પણ ઘણા રમખાણો ફાટી નીકળતા. તો કલકત્તામાં કુટુંબ રહેતું, છોકરીનું લગ્ન હજુ થયું નહોતું, ઘરમાં જ હતી અને રમખાણો ફાટી નીકળ્યા એટલે કેટલાક ગુંડાઓ પછી ચોરી લૂંટફાટ અપહરણ બધું કરતા હતા. એમાંના ત્રણ ગુંડાઓ આ છોકરીના ઘરમાં એક દિવસ બપોરે બેઠા. મને વિચાર કર્યો કે આપણે જેટલું હશે એટલું લૂંટી લઈશું અને જો કોઈ છોકરી મળશે તો અપહરણ પણ કરીશું. લોકો આવું કામ કરતા હતા. પટલાવી નાખતા પછી એમને મુસલમાન ત્રણ ગુંડાઓ બેઠા. તો માતા પિતા જે હતા એ માતા પિતાઓએ સામનો કર્યો, પરંતુ એમને બાંધ્યા એમને મામા ટૂંચા મારે થાંભલા ડૂચા. પછી એક ભાઈ હતો ઘરમાં, એ ભાઈએ પણ આજે જી કરી કે આવું શું કામ કરો છો મારા માતા પિતાને, તો એને પણ થાંભલે બાંધવા માંડ્યો મોઢામાં ડૂંચા મારવા. પછી તે રહી એકલી કન્યા, ફળફળાટ થવા માંડ્યો કન્યા. બોલો કેવી પરિસ્થિતિ, કરુણ પરિસ્થિતિ. આ વખતે કોણ કન્યા ધરણમાં માંડ્યું કે અરે રે મારા માતા પિતાને છોડો, મારા ભાઈને છોડો, આવું કેમ કરું છું. પણ પેલા ગુંડાઓએ એનું સાંભળ્યું, એના દેખતા જ ગુંડાઓએ એના માતા પિતાને અને એના ભાઈને મારી નાખવાને માટે તૈયારી કરી. બોલો મારી નાખ્યા. છોકરીને ઘણું દૂર થઈ ગયું. હવે આ ગુંડાઓ આ છોકરીને ઉપાડી જવા માટે તૈયાર થાય. છોકરીને મારવી નથી, એને તો ઉપાડી જવાનું નથી. એને પછી એ લોકો મુસલમાન બનાવી લઈ જાય, ગમે થોડા દિવસ રાખી, બીજાને રાખે, ત્રીજાને રાખે, પછી પોસ્ટ નહીં કરે કોઈ વેશ્યાલયમાં થઈ ગયું. હિન્દુસ્તાનમાં આવા નહીં, વેશ્યાલયો ચાલે છે, ત્યાં પોસ્ટા કરે છોકરાઓ. એ લોકોએ વિચાર કર્યો કે હવે આ છોકરી દાખલ થઈ જાય. પણ નાનપણના સંસ્કારો સત્સંગના તે યાદ આવ્યા, કેમ કે મારા માતા પિતાએ મને પ્રાર્થના કરતા શીખવાડ્યું છે. મારા માતા પિતાએ મને હંમેશા કહ્યું કે દુઃખના સમયમાં પણ તારે ધીરજ આવે. દુઃખથી ના ડર હો મનવા, દુઃખથી ના ડર. શું કરવું દુઃખ આવે, જેમ જેમ દુઃખ પડે તેમ પ્રભુ સુમિરન વધુ કરવું, ઓ મનવા દુઃખથી ના ડર. દ્રૌપદી એ યાદ આવી. દ્રૌપદી કૌરવોની સભામાં દુશાસનના કપડાં ખેંચે, દુશાસનને લઈ આવ્યો રજસ્વલા અવસ્થામાં દુર્યોધન રાજ્યમાં. દ્રૌપદીનું કોણ હતું ત્યાં? પાંચ પાંડવો તો મૌન ધારીને બેસી ગયા. એને ભગવાનની વખતે યાદ આવ્યા કે ભગવાન આપણા છે, ભલે બીજા માણસો આપણી વારે ન થાય પણ ભગવાન આપણને મદદ કરે એમ છે, આપણે ભગવાનની કૃપા માંગીએ. તો દ્રૌપદીએ ભગવાનની પ્રાર્થના. શું છે આ? શું દ્રૌપદી શું છે? દ્રૌપદી એટલે મનુષ્યની સાત્વિક વૃત્તિ, સદબુદ્ધિ છે. એને પાંચ પતિ છે. બોલો આ જે સદબુદ્ધિ છે એને પાંચ પતિ છે. પંચ મહાભૂતનું શરીર છે, પાંચ પ્રાણ છે, પાંચ જ્ઞાનેન્દ્રિય છે, પાંચ કર્મેન્દ્રિય છે, બધું પાંચ પાંચ છે શરીરમાં. આ પાંચ પાંચનો એના પતિ છે. આ દ્રૌપદી જે સદબુદ્ધિ છે, સાત્વિકતા છે, સંસ્કારિતા છે, એના કપડાને કોણ ખેંચી રહ્યું છે અત્યારે? દુઃશાસન ખેંચી રહ્યું છે. દુઃશાસન દુષ્કર છે, જેના પર શાસન કરવું, જેના પર કબજો કંટ્રોલ કરવાનું બહુ અઘરું. તે કામવૃત્તિ, ક્રોધ વૃત્તિ, લોભ વૃત્તિ, મોહ વૃત્તિ, આ દુશાસન છે. ત્યાં દ્રૌપદી સદબુદ્ધિના કપડાં ખેંચી રહ્યો છે, એની મર્યાદા તોડવાના પ્રયત્નો કરી રહ્યો છે. હવે આ સદબુદ્ધિએ શું કરવું જોઈએ? મહાભારત કહે છે પ્રભુને પોકાર, બીજો કોઈ રસ્તો ભગવાનને પોકાર. જ્યારે દુઃખ પડે ત્યારે પ્રભુનું સ્મરણ વધારે. દ્રૌપદીએ પોકાર કર્યો, લજ્જા મેરી રાખો શ્યામ, મારી લાજ રાખો તમે હે શ્યામ હે હરિ. તો દ્રૌપદીના ચીર ભગવાને પૂરી જોયું. દુશાસન થાકી ગયું અને છતાં પણ દ્રૌપદીના વસ્ત્રને દૂર કરી શક્યું. પ્રભુની કેવી કૃપા છે! પ્રભુનું શરણ લઈએ તો ભગવાન આપણને મદદ કરે છે. માણસનું શરણ લઈએ તો માણસ આપણને સંપૂર્ણ મદદ કરી શકતો નથી, પણ ભગવાનનું શરણ લઈએ તો ભગવાન આપણને મદદ કરે છે અને ભગવાન મદદ કરાવે છે. બીજાની અંદર પ્રેરણા કરીને કોઈને મોકલીને પણ મદદ કરે. આ છોકરીને યાદ આવ્યું કે મારા માતા પિતાએ મને આ શીખવ્યું કે પ્રભુનું સ્મરણ દુઃખમાં પણ કરવું જોઈએ. મારા માતા પિતા આજે મારી સગી આપ સામે ખતમ થઈ ગયા છે, પણ હું તો જીવું છું ને. એટલે એણે બહુ જ આતુરતાપૂર્વક ભગવાન કૃષ્ણનું સ્મરણ કરવાનું, હે પ્રભુ મને બચાવો. દ્રૌપદી કી લાજ રાખી તું બઢાયો ચીર. દ્રૌપદીની તમે લાજ રાખી તે ચીર બઢાવ્યા હતા તેના, મારી પણ લાજ રાખો પ્રભુ, તમારા વિના મારું તો બીજું કોઈ છે. આ સત્સંગના સંસ્કારો, પ્રાર્થનાના સંસ્કારો માતા પિતાએ પાડ્યા અને પરિણામ જોયું. ત્રણ ગુંડાઓ હતા આ છોકરીને લઈને નાસી જવાની તૈયારી કરનારા, એમની વચ્ચે વાદવિવાદ ઉભો થયો. વાદવિવાદ જગાવનાર પણ પ્રભુ જ છે. વાદવિવાદ જકી ગયો. એક ગુંડો કહેવા લાગ્યો, આ છોકરી પર પહેલો બળાત્કાર હું કરું કારણ કે ઘરમાં પહેલા હું આવું છું. બીજો ગુંડો કહેવા લાગ્યો કે ખોટી વાત છે, તું પહેલા આવ્યો એટલે શું થયું, પહેલો બળાત્કાર તું ન કરી શકે, છોકરી ઘણી સુંદર ને રૂપાળી છે, પહેલો બળાત્કાર હું કરવાનો. ત્રીજા ગુંડાએ કહ્યું કે તમે બે લડો છો એના કરતા હું જ પહેલો લાભ ન લો. હવે વાત વધવા માંડી લોકોની અંદર, વિવાદ વધવા માંડ્યો અને વિવાદ વધતા વધતા એટલી બધી એ લોકોની અંદર ટપાટપી થવા માંડી કે ટપાટપીમાંથી ઝપાઝપી શરૂ થઈ ગઈ અને ઝપાઝપીના પરિણામે પછીથી એક ગુંડાએ પોતાના હાથનું જે ખંજર હતું તે બીજા ગુંડાને માર્યું. એ ગુંડો ત્યાં જ ધરતી પર ઢળી પડ્યો અને ત્રીજો ગુંડો હતો તે ત્રીજો ગુંડો પણ એણે પણ પેલા બીજા ગુંડાને ખંજર માર્યું, તે પણ ધરતી પર ઢળી પડ્યો અને ત્રીજો ગુંડો હતો એને પણ આ ઝપાઝપીમાં ખંજર વાગ્યું. વાગ્યું એટલે એ પણ ઘાયલ થઈ નીચે ચિત્કાર કરતો ઢળી પડ્યો, બેહોશ જેવો થઈ ગયો. ત્રણેય ગુંડાઓ આ રીતે ઠેકાણે પડી ગયા. હવે આ કન્યાએ કરી પડે ભગવાન કૃષ્ણે એની વાત સાંભળી. દોડતી દોડતી માતા પિતાને ભાઈ તો અમે હતા જ નહીં, પોતાનું જીવન બચાવ્યું, નીકળી પડી બહાર. દોડતી દોડતી થોડેક દૂર એક મારવાડી કુટુંબ હતું જ્યાં છોકરી અવારનવાર જતી અને એ કુટુંબ બહુ પ્રેમ રાખતું, ત્યાં એ ગઈ. એના ઘરમાં બચાવો એ કુટુંબે એને રક્ષણ આપ્યું. બેટી તું ચિંતા ન કરીશ, અમે જીવીએ છીએ ત્યાં સુધી તારી રક્ષા કર. આખા કલકત્તામાં એ વખતે આવું ચાલતું હતું, બધા જાણતા હતા. રક્ષા કર, એ છોકરી બચી ગઈ, ભગવાને બચાવી. એની જે સંસ્કારિતા હતી, એની જે સત્સંગ પ્રિયતા હતી અને એમાંથી એની જે સદબુદ્ધિ સાંકળી હતી તેને લીધે તે બચી ગઈ. ગુંડાઓના ત્રાસમાંથી પણ બચી ગઈ. આપણે બચી નથી શકતા. કેમ નથી બચી શકતા? આપણને કોઈ કહે છે લો ને લો ને, તો નથી બચી શકતા. થોડીક વાર આના કાગી કરી નહીં નહીં લેવા લેવા, તો કે શું કામ દે, શું કામ દે, સારું તાર આજનો દાડો લઈ, આ થોડુંક આજનો આજનો દાડો લો, એમ કરી લીધું. અને પછી એવો ચશ્મો લાગી ગયો કે બીજાને કહેવા માંડ્યા, લેવું જોઈએ હો પ્રજાદેશ મારી વાત, લેવું જોઈએ હો પ્રજાદેશ મારી. હવે આપણે પ્રોફેટ બની ગયા, પ્રચાર નથી. કેમ નથી ટકી શકતા? કારણ કે આપણી અંદર સત્સંગ પ્રિયતા, સત્સંગના પરિણામે પેદા થનારી સદબુદ્ધિ, શુભ વૃત્તિ, સંસ્કારિતા ઓછી છે. તમને નવાઈ લાગશે, હમણાં અમે કેનેડા ગયેલા, નવાઈ લાગશે. ત્યાં આગળ માણસો ક્રિસ્ટમસના દિવસો આવે છે, દિવાળીના દિવસો આવે છે, ત્યાં જુદે જુદે ઠેકાણે ભેગા થાય છે અને તે પાતળા કપડાં પહેરે છે સ્ત્રીઓ અને પુરુષો. આપણા દેશના, અહીંના આ લોકોની વાત નથી કરતો, આપણા ગુજરાતી ભાઈઓની વાતો કરું છું. એ ભેગા થાય છે ઝીણા પાતળા સ્પેશિયલ એને માટે પાછા થાય છે, ડીમ લાઇટ રાખવામાં આવે છે, પછીથી નાચે છે, કૂદે છે, બેન્ડ વાગે છે, ચેન ચાળા કરે છે, ગમે તેને થાય. એવું નહીં કે આપણી જ પત્ની ની હાથે થાય, તો ફ્રી લાઈફ છે ભાઈ, જીવનનો પછી આનંદ જ શું, આપણાને જ વળગી રહીએ તેમાં શું સાહેબ, કાંક નવો વિશ્વાસ તો જોઈએ ને કોક વારે તે ક્રિસ્તમસને દાડે તે. એટલે આગું પાછું જે પણ આત્મા આવે તે હરિઓમ તત્સત, ત્યાં સ્વતંત્ર જીવન, બેન્ડ વાગતું જ જાય અને એની સાથે સાથે પછીથી પાછળથી જ્યારે થાકી જાય કૂદકા મારતા મારતા થોડી વાર બેઠા હોય અને પછી બધા માંસ રાંધાય છે ત્યાં ખાય છે, દારૂ પીએ છે અને ગુજરાતી ભાઈઓ છૂટા પડે છે. આ વખતે હું ગયો કેનેડા અને મને આ વાત જાણવા મળી તો મેં બધાને ભેગા કરીને કહ્યું બકુ આટલી હદે તમે જતા રહ્યા ભારતમાંથી આવ્યા પછી અહીંના લોકો સુધરવાની કોશિશ કરે છે કેટલાય અને તમે આ રસ્તે ચાલવા માંડ્યા એ પાછા ભજનો કરવા ભેગા થાય ભજન કે બહુ જોરથી થાય છે આવું જરા પીધું હોય તારે છે આમ નશો થકા થકા એ ભેગા ઓર કે સાતમી ભૂમિકામાં વહેલા પહોંચી સમાધિ સિદ્ધાર્થ એવા પહોંચી જાય કે નીચે ગબડી પડ્યો તો પાન માટે હાડકું ભાગી જાય કોટવા ધિક્કાર છે તમે ઋષિઓના સંતાન મુનિઓના સંતાન ભારત વર્ષમાંથી આવેલા હવે તો બોલાવો તમારા દેશના બોલાવો હલકી કોમ જે કહેવાતી તે નાવા માંડી ધોવા માંડી એકાદશીઓ કરવા માંડી પૂનમો કરવા માંડી રાત્રિ જાગરણો કરીને સમૂહ ભજનો કરવા માંડી છે વ્યસનો છોડવા માંડી છે જરા જોઈ આવજો ભારતવર્ષની અંદર તો ફેરફારો હવે ઝડપથી થતા થાય છે આ કોમની અંદર અને તમે ઉજળી કોમ રહેવાનો અહંકાર રાખો અને તમે આ રીતે ચેનચાળાઓ કરો છો ધિક્કાર છે સત્સંગનો રસ નથી આપણને કોણ બચાવશે આપણને કાંઈ સંતો આખો વખત બચાવવા આવવાના છે અને સંતો બચાવવા આવે તો આપણે સંતોને હાથ પકડીને વળી તારી તમે જરા અમુક કરી લો બે વાર નાચો હું વાગે તો કાચા પોચા સંત હોય તો એમને એમ મળ્યું આ ભાગવત રામણ કલોકનું જાય જરા એકાદ વાર કરી દે ગુરુ છે સંતનો રંગ હોય કિંચિત કુસંગ હોય તો જ્ઞાન બગડી જાય ભક્તિ બગડી જાય ધ્યાન બગડી જાય વૈરાગ બગડી જાય વિવેક બગડી જાય આપણે ત્યાં ભક્તે લખ્યું છે કિંચિત કુસંગે રે બોધ બગડે ઘણો જરાક કુસંગ હોય તો બોધ જ્ઞાન ઘણું બગડી જાય વળતી તેના જુદા થાય વખાડ કિંચિત કુસંગે રે બોધ બગડે ગણો કેવી રીતે બહુ સરસ લાગુ લાગ્યું આપણા પહેલાના ગુજરાતના ભક્તો બહુ ઓછું ભણેલા પણ કેટલીક વાર એટલા સુંદર દાખલાઓ આપે કે આપણને એમ થાય કે આવો દાખલો તો મોટા મોટા પ્રોફેસરો શું આપી શકે થાય બહુ સરસ દાખલાઓ છે કે ધારો કે તમે ખીર કરવાને માટે દૂધપાક કરવાને માટે નાત જમાડવાને માટે સોમણ દૂધ લાવે સોમણ ભેગું કરી દીધું હવે તમારે દૂધપાક કે ખીરે માંથી બનાવવાની તૈયારી તમે કરી પણ એની અંદર એક જ છાંટો સાસલો ગયો સોમણ દૂધ તો શું થયું દૂધપાક થવાનો હોય કે ખીર ખાવા
સોમણ દૂધ માહે રે છાંટો પડે સોમણ દૂધ માહે રે છાંટો પડે છાશનો વળતી તેના જુદા થાય વખાડ કિંચિત કુસંગે રે બોધ બગડે ભણ
બગડી જાય થોડોક જ કુશળ ત્યારે સત્સંગ છે ને એ વાળ બદલાય છે એના પરિણામે પેદા થયેલી શીલવૃત્તિ સંસ્કારિતા સમજણ માણસ સમજે કે આટલું મારાથી થાય આટલું મારાથી ન થાય મરી જવું તો એ આટલું ન થાય અને જીવું ત્યાં સુધી આટલું થાય કરવાનું હોય કેટલાક માણસો અમુક કામ કરી જ ન શકે ભાઈ ભૂખે મરતા હોય પણ ચોરી કરી જ ન શકે તમે એમને ચોરીના ઘણા ફાયદા સમજાવો વહેલા ઉઠવું નહીં પડે આઠ કલાક ડ્યુટી નહીં કરવી પડે ખાલી કાતર જ ચલાવવાની છે કાતર ચલાવતા ના આવડે તો બ્લેડ જ છે જરા આમ જ કરવાનું છે નીચે પડી જશે બધું ઘણા ફાયદા સમજાવો ત્યાં તો બધું તરત જ મળેલું છે ખટાખટ આ ખીસું ભરેલું છે આનું ડોલરથી ફૂલેલું દેખાય છે તમારે ખાલી આમ જ કરવાનું છે આવું અઠવાડિયામાં બે વાર કરો એટલે ધનાધન તમારે એના ફાયદા બહુ સમજાવો છતાં એ માણસની સંસ્કારિતા એવી છે કે ચોરી કરી શકશે જ ભૂખે મરવું બહેતર છે પણ આરામનું ખાવું બહેતર નથી રસ્તામાં મળેલું દેખાશે તો પોતે અડશે મારું નથી જોશે એડ્રેસ છે કોઈનું તો પહોંચાડશે નહીં હોય પોલીસને આપી દેશે
પંચાયતને સુપ્રત કરશે, મ્યુનિસિપાલિટીને સુપ્રત. ભાઈ આ કોઈનું છે જરા જાહેરાત કરજો, કોઈ ધણી મળે તો આપજો. મારું નથી, હું કેવી રીતે લઈ શકું? કેટલાક માણસોના સ્વભાવમાં, બ્લડમાં આ વાત છે, અને કેટલાકના બ્લડમાં એ છે કે સારું એ કરી જ દેશે. તમે ગમે એટલું સમજાવો, સારું કરી જ દેશે. એકવાર હું નીતિના પ્રવચન આપતો હતો, બોલો, નીતિનું પ્રવચન માધવબાગમાં, મુંબઈ કમ્પાઉન્ડ છે, માધવબાગના કમ્પાઉન્ડમાં મારા પ્રવચનો થાય તો આખું કમ્પાઉન્ડ ભરાઈ જાય. એક માણસને પણ બેસવાની જગ્યા રહેતી નથી, માણસો પાછળ ઉભા રહે છે, કમ્પાઉન્ડમાં રાખવું પડે છે. હોલમાં માણસો મળતા નથી, ઉપર હોલ છે, આ બાજુ હોલ છે, ત્યાં મારા પ્રવચન ચાલી શકે, નીચે જ રાખવું પડે, આખું કમ્પાઉન્ડ થાય. ત્યાં તે દિવસે સદાચાર વિશે મેં પ્રવચન કર્યું. બોલો, સદાચાર પણ અને પછી હું ઉભો થયો ને, બધા પગે લાગવા આવે, પ્રવચન પૂરું થાય એટલે પગે લાગવા બહુ માણસો આવે, એટલે ઘણો ટાઈમ એમાં જાય. તો કોઈને નિરાશ આપણે નહીં કરવા, દરેકની જેવી ભાવના. અને પછી હું ઉઠું, રોજની જેમ ઉઠ્યો તો મારા જ ચંપલ મળી ગયું, ત્યાં જ્યાં મેં મૂકેલા ત્યાં મારા જ ચંપલની, ગાયક સદાચાર પર પ્રવચન કર્યું તે દિવસે. અને પછી મને જાણવા મળ્યું કે એવા તો 10-12 જોડી ચંપલ બીજાના ગાયક. કેટલાક માણસો આટલા માટે જ સત્સંગમાં આવતા હોય, તમે આમ આંબળો બેઠા હોય બરાબર, અને એ રફુ ચક્કર થઈ ગયા હોય, જૈન જીવો ત્યારે ખબર પડે નથી. આ 2-4 જોડી રોજની અમને આમદાન નથી. કેટલાક આ કર્યા વગર નહીં કરી શકે, અને કેટલાક ખરાબ કર્યા વગર ચલાવી શકે. ખરાબ કરી જ નહીં, કરી શકે જ નહીં, જુદા જુદા સ્વભાવ છે દરેકના. શું કરશો? તો જે સંસ્કારિતા આપણને પ્રાપ્ત થાય છે, સંસ્કાર તો વાંચશો શ્રી સત્સંગને પરિણામ, એ આપણને આ ટેમ્પટેશન્સ, પ્રલોભ, કુસંગો એની સામે રક્ષા કરે છે. આપણે દિવાળ બને છે, આપણે દિવાળ થઈ જાય છે તો જ તમે આ દેશોમાં રહી શકો, નહીં તો રહી નહીં શકો. મુશ્કેલ છે, રહેવું તો સારું પણ માણસ તરીકે રહી નહીં શકો, ભારતીય તરીકે જીવી નહીં શકો. તમે કંઈક એવા બની જશો જે અમેરિકન પણ નહીં હોય, તમે અમેરિકન પણ થઈ નહીં શકો, બહુ અઘરું છે અમેરિકન થવું. ભારતીય નહીં રહી શકો, વચ્ચે ત્રિશંકુ લટકતા જ રહેશો, પૂરી આ લોકોની નકલ નહીં કરી શકો, તમારું છોડી દેશો, વચ્ચે જ રહેશો. અહીંયા રહેનારા રહે છે, નથી રહેતા એમ ના, આ ઘણા માણસો સવારે ઉઠે છે, પાઠ પૂજા કરે છે, કપડાં પહેરે છે, અબોટી આપે, અબોટી આપે એના રાવતને જોઈ મેળવે, માબોટી આપે છે પતિ પત્ની નહીં મેળવે, સવારે પૂજા પાઠ કરે પછી જોબ પર જાય, અભક્ષ ભોજન કરતા જ નથી. જોવાની પણ હું આ ડોક્ટરોને કહું છું, હમણાં જ મને એક ડોક્ટર રિસીવ કરવા માટે ન્યુયોર્ક આવેલા, રિસીવ કરવા વિમાન ઘર પર લેવા, મને ખબર આપી તારે વાત નીકળી, મને કહ્યું યોગેશ્વરજી 12 વર્ષ થયા મને ન્યુયોર્કમાં, પણ શાકાહારી છું, લોકો એક્સ વેજીટેરિયન ફૂડ ગણાય તો કે હિન્દુ પણ નહીં, વિધાઉટ એક્સ કશું નહીં, દારૂ માંસની તો વાત જ ક્યાં છે, શુદ્ધ શાકાહાર. અને રોજ કે ગીતાનો પાઠ કરું છું, હું નાનો હતો ત્યારથી અમારા માતા પિતાએ શીખવ્યું, એટલે રોજ ગીતા પાઠ હું કરું જ, પછી જ હોસ્પિટલમાં ન કરું, એ દિવસે ખાવાનું નહીં, ચા પણ કેવું પીતો નથી, ધૂમ્રપાન પણ કરતો નથી. મેં કોઈ ડાક્ટર છું ને તો કે ડાક્ટર છું, પણ હું આવું કરું છું, સંસ્કાર તો મારે પાડવા જ જોઈએ. બટ કેવી ખોટી વાત, એક બીજા ડોક્ટર, સર્જન ડોક્ટર, ઓપરેશનો મોટા મોટા કરે, મોરારજી દેસાઈ એમનામાં બહુ વિશ્વાસ રાખે, કે મને કેનેડામાં મળ્યા કોર્નવોલ શહેરમાં, મને કે યોગેશ્વરજી માનશો ડોક્ટર છું, જૈન ધર્મ પાડે ડોક્ટર છું, હું તો બિલકુલ શાકાહારી છું, પાર્ટીઓમાં જાઉં દૂધને ઓરેન્જ રસ સિવાય કાંઈ લેતો નથી, હું પાર્ટી કરું એમાં શાકાહાર જ બધા નાખું, અહીંના ઓફિસરો આવે તો પણ. અને કે મારી પત્નીએ પણ મને પ્રભુએ બહુ સારી આપી છે, પત્ની એમની પંજાબી, હા ભાઈ જય, બંનેને સારું ગમે છે, એ પણ શુદ્ધ શાકાહારી છે, ધર્મ પરાયણા છે. માણસના સંસ્કારોને શીલ વૃત્તિ માણસની રક્ષા કરે, બાળકોની રક્ષા કોણ કરશે? તમે કરશો નહીં તો કોણ કરશે? બાળકો સ્કૂલમાં જવાના એટલે એમને શેરવાઓ બેરવાઓ બધું મળે છે, ભાઈઓ બ્રેકફાસ્ટમાં જરા સમજાવજો બાળકોને, આપણાથી ન લેવાય, એમને જરાક નાસ્તા બીજા પૂરા પાડજો, તમે પ્રબંધ કરજો, નહીં તો તમે સત્સંગમાં રહેશો ને બાળકો બીજી જાતના થઈ જશે. તમે જો સરખું જીવતા હશો તો બાળકોને કહી શકશો, તો બાળકો પણ સારી ટેવો પાડી શકશો. માટે તમારું ધ્યાન રાખો,
ભક્તિમાં આ વસ્તુ બહુ મહત્વની. જીવન તો જ જીવન રહી શકે, પ્રલોભનોથી અડગ રહી શકે, જ્યારે આપણે એને આ વાળ જાગૃતિની અને સત્સંગતિની વાળ તૈયાર કરીએ. પછી આપણો બાળકો વાળો કરે નહીં, ગમે ત્યારે રહેવું તો પડવાનું છે, પણ તમે તમારી રીતે રહેશો. કેટલો બધો આનંદ જીવનમાં આવશે પછી. અને ભક્તિ જગાવવા માટેના બીજા જે સાધનો છે, તે સાધનોમાંથી એક બીજું મહત્વનું સાધન, એની ચર્ચા આપણે આવતીકાલે અમે કરીશું. નામસ્મરણ, નામ જપ, જેને કહ્યું છે બધા જ સંતો અને બધા જ શાસ્ત્રો નામ જપનો મહિમા વેદકાળથી માંડીને અદ્યતન કાળ સુધી ગાય છે, ત્યાં નામ જપથી ભક્તિ જાગી શકે, નામ જપથી માનવ નિર્મળ બની શકે, નામ જપથી મન એકાગ્ર થઈ શકે, નામ જપથી બધું જ કામ થઈ શકે, પરમાત્માનું દર્શન પણ કરી શકાય, પ્રેમ પણ જાગી શકે, બધું જ થાય. નામ જપ અક્ષીર સાધક સાધન કરી કાળની અંદર છે. બીજું સાધન આપણા શાસ્ત્રો બતાવે છે, આવતીકાલે આપણે તેની પણ વાતો કરીશું. નામ જપનો મહિમા, નામ જપ કેવી રીતે કરવા, નામ જપ કરતા કરતા મનને એકાગ્ર કરવા માટે શું શું કરવું જોઈએ અને નામ જપનું શું શું પરિણામ આવી શકે, તેની ચર્ચા આજે આપણે કરીશું. સુખ કહ્યું ન જાય સતસંગનું રે, સુખ કહ્યું ન જાય સતસંગનું રે, સુખ અઠે અંગમાં આનંદ થાય, સુખ કહ્યું જાય સતસંગનું રે, આખે અંગમાં આનંદ થાય, સુખ કહ્યું ન જાય સતસંગનું રે, સુખ કહ્યું ન જાય સતસંગનું રે, સુખ બ્રહ્માના લોકથી અધિક છે રે, સુખ વૈકુંઠથી વધતું જાય, સુખ કહ્યું ન જાય સતસંગનું રે, વૈકુંઠથી જાય સુખ કહ્યું ન જાય સતસંગનું રે, સુખ ઇન્દ્રના લોકથી ભારે ગમું રે, તો વેદ પુરાણે વંચાય, સુખ થયું ન જાય સતસંગનું રે, સુખ થયું ન જાય સતસંગનું રે, આશા કૃષ્ણા નિંદાને ઈર્ષા રે, આશા કૃષ્ણા નિંદાને સતસંગથી અળગા થાય, સુખ થયું ન જાય સતસંગનું રે, સતસંગથી કહ્યું ન જાય સતસંગનું રે, સુખ કહ્યું ન જાય સતસંગનું રે, અડસઠ તીરથ ગંગા એને આંગણે રે, અડસઠ તીરથ ગંગા એને આંગણે રે, સતસંગથી ભેળા થાય, સુખ કહ્યું ન જાય સતસંગનું મે તો નરસૈયો એવું એવું ભણે રે, મે તો નરસૈયો એવું એવું ભણે રે, એ તો મુક્તિ માર્ગ
સ્વર્ગ જાય સુખ કયું ન જાય સતસંગ અઠે અંગમાં આનંદ થાય સુખ કયું ન જાય સતસંગ સુખ કયું ન જાય સતસંગ સુખ કયું ન જાય સતસંગ હે સુખ
સહના સહન સહ
सहवीर्यं करवा तेजस्विनावधीतमस्तु मा विद्विषावः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादायो